તારીખ 1/5/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સવર્ગ નંબર 47
એટલે શું કે પોતામાં સમસ્ત પરનો અભાવ છે એવો પણ અનુભવ થયો. એટલે સ્વના જ્ઞાનમાં પરનું જ્ઞાન ગર્ભિત થઈ ગયું નાસ્તિ રૂપે. સાનુભવીને કોઈ પૂછે કે તમને અનુભવ થયો એમાં એકલો તમારો આત્મા જ અનુભવમાં આવ્યો કે બીજું પણ કાંઈ, તો કે બીજું કાંઈ નહીં. તો બીજું કાંઈ નહીં એમ કેમ અમને ખબર પડી? એવું પણ એક પર સંબંધીનું જ્ઞાન છે ને એક પર ઉપયોગ થાય છે. એ પર સન્મુક્તામાં પરને જાણે છે એવો પણ એક પ્રકાર છે. અને કેવળ જ્ઞાનીને નિરવશેષ અંતર્મુખ રહીને પણ સ્વપરનો પ્રતિભાસ છે. એમ સ્વપર પ્રકાશક પણ ભિન્ન ભિન્ન ગુણ સ્થાનોમાં એવી રીતે પ્રવર્તે છે કે જો એની યથાર્થ સમજણ ન કરવામાં આવે તો ક્યાંક ક્યાંક ગૂંચવાડો ઉત્પન્ન થાય છે. એટલે બનારસી દાસે એમ કહ્યું કે સ્વપર પ્રકાશક શક્તિ હમારી તાતે ભેદ ભ્રમ બહુત ભારી, ભેદ ભ્રમ ભારી, તાતે ભેદ ભ્રમ ભારી. એટલે એના ભેદ જુદા જુદા છે અને એમાંથી ભારે ભ્રમ ઉત્પન્ન થઈ જાય છે. કેમ કે જ્ઞેયના એક શંકર દોષ છે એ જો સ્વપર પ્રકાશકપણામાં પર પ્રકાશકપણું ન હોત તો જ્ઞેયના એક શંકર દોષ ઉત્પન્ન ન થયો હોત. પણ પોતાની શક્તિનું નિશ્ચય સ્વરૂપ યથાર્થ નહીં જાણવાથી એકત્વ થઈ જાય છે જ્ઞેય સાથેનો, એ જ્ઞેયના એક શંકર દોષ છે. અને સમ્યક જ્ઞાન થયા પછી પણ જેટલું પરસત્તા અવલંબનશીલ જ્ઞાન ઉત્પન્ન થાય છે એ બંધનનું કારણ ગણ્યું છે, એનાથી મોક્ષ માર્ગ સધાતો નથી. મોક્ષ માર્ગીને પણ એનાથી મોક્ષ માર્ગ નથી સધાતો. જેટલું જ્ઞાનમાં સ્વસત્તાનું અવલંબન છે એટલો જ મોક્ષ માર્ગ છે.
પ્રતિબિંબ
પડે છે એને ભાષામાં પરનું જ્ઞાન કહેવાય છે. જ્ઞાન તો આત્માનું છે, જ્ઞાન તો કઈ પરને પોતાનું જ્ઞાન એ કઈ બીજાનું જ્ઞાન નથી. પછી બીજો આત્મા હોય કે બીજો જડ હોય, જ્ઞાન તો પોતાના આત્માનું પોતાને છે. પણ એનો પ્રકાશન થાય છે અથવા એનું પ્રતિબિંબ જે જ્ઞાન પોતાનું જ્ઞાન ઝીલે છે એને બોલવામાં પરનું જ્ઞાન બોલાય છે. જ્ઞાન તો આત્માનું છે. એટલે શું છે કે જ્ઞેયને જાણનારું જ્ઞાન જ્ઞેયથી ભિન્ન નથી રહેતું અને અભિન્નતા સધાઈ જાય છે. જેમ કે ઠંડી જણાય છે જ્ઞેયજ્ઞાયક શંકર દોષ વાળો એમ કહે છે કે ના ના મને ઠંડી લાગે છે, જણાતી નથી કઈ, મને તો લાગે છે. એટલે જ્ઞેયનો પ્રવેશ થાય છે જ્ઞાનમાં, જાણે થઈ શકતો નથી એટલે એને મિથ્યા જ્ઞાન કહીએ છીએ અથવા ભ્રમ કહીએ છીએ. પણ આવું છે કે છે એ તો જ્ઞેય, ઠંડાપણું તો વાતાવરણના પરમાણુઓ જે ઠંડા થાય છે કે ગરમ થાય છે એ તો ઠંડાપણું કે ગરમપણું એ તો જ્ઞેય માત્ર છે. પણ આત્માને જે લાગે છે એમાં પરપ્રવેશ ભાવ આવી જાય છે. એ પરપ્રવેશ ભાવ સ્વસંવેદનને ઉપજવા દેતો નથી, સ્વસંવેદનને રોકે છે. પરવેદન રૂપ અભ્યાસ છે અને એ સ્વસંવેદનનો બાધક છે અથવા રોધક છે. એક પર્યાયમાં અનેક ગુણ પરિણમે તો છે જ ને આમ જોઈએ તો, પણ એક ગુણ ને અનંત ગુણ નું રૂપ હોવાથી એક ગુણ ની પર્યાય ને પણ અનંત ગુણ નું રૂપ છે. એટલે તો જ્ઞાન ઉપરથી આખો આત્મા લક્ષિત થાય છે. જ્ઞાન તો એક જ્ઞાન ગુણ ની પર્યાય છે, પણ છતાં આખો આત્મા કેમ ત્યાંથી લક્ષમાં આવે છે? કેમ કે એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે, તો એક ગુણ ની પર્યાય ને પણ અનંત ગુણ નું રૂપ છે એમ છે. એટલે આખો આત્મા જણાય છે. જેમ કે જ્ઞાન છે તો સુખ દુઃખ નું લક્ષણ આકુળતા છે અને સુખ નું લક્ષણ નિરાકુળતા છે. તો અકસાય સ્વરૂપ હોવાથી જ્ઞાન દુઃખરૂપ નથી, દુઃખના અભાવરૂપ છે, આકુલતાના અભાવરૂપ છે, માટે સુખરૂપ છે. તો જ્ઞાનનું રૂપ શું? કે જ્ઞાનનું રૂપ સુખ છે. જીવને પ્રયોજન સુખનું છે, અને જ્યારે પોતાનું સ્વરૂપ ઓળખાય છે ત્યારે સુખરૂપે ઓળખાય છે જ્ઞાન ઉપરથી. જ્ઞાનનો સ્વભાવ જાણવો, પણ જ્ઞાનનું રૂપ સુખ છે. જેમ કે જ્ઞાન છે કે નહીં તો અસ્તિત્વનું પણ એને રૂપ છે. એવી રીતે અસ્તિત્વનું રૂપ આવ્યું કે નહીં આવ્યું એને હોવા પણ, એવી જ રીતે નિરાકુળ પણ સુખનું રૂપ આવ્યું. એવી રીતે બીજા અનેક ગુણોનું રૂપ આવે છે. બધા ગુણ છદમસ્ત છે એ સર્વથા સાબિત ન કરી શકે, પણ જો એક ગુણ સાબિત થતો હોય તો બધા ગુણ સાબિત આપોઆપ થાય છે. જેમ એક કારક સાબિત થાય તો છે કારકો સાબિત થાય છે એના જેવું. એક ન્યાય પ્રમાણની અપેક્ષા એ ખરો, પર્યાયને પર્યાય તત્વ તરીકે જોવું હોય તો એને પર્યાયનો આધાર નથી. દ્રવ્ય વિના જ પર્યાયનું કારણ છે. ચિદવિલાસમાં આ વિષય લીધો છે. દ્રવ્ય વિના જ ગુણનું કારણ ગુણ છે અને દ્રવ્ય વિના જ પર્યાયનું કારણ પર્યાય છે. પણ દ્રવ્યના આશ્રય એટલા માટે કહેવાય છે કે દ્રવ્ય ન હોય ને પર્યાય હોય એવું બને તો જેટલી પર્યાય એટલા દ્રવ્ય થઈ જાય. કોઈ પદાર્થ ન હોય ને અવસ્થા હોય, હીરો ન હોય ને ચમક હોય, કેવી રીતે બને? એવી રીતે ચમક ઉપરથી આખો હીરો પકડાય છે, ખોવાઈ ગયેલો હાથમાંથી હીરો પડી ગયો હોય તો ચમક ઉપરથી શોધવો પડે, બીજો એનો કોઈ ઉપાય નહીં. કેમ? એ ચમક હીરાના આશ્રય છે. માટે છતાં ચમક એ ચમક છે ને હીરો એ હીરો છે. વ્યવહાર એક અપેક્ષા એ વ્યવહાર છે, ભેદરૂપ છે માટે, અને એનું અંગ હોવાથી નિશ્ચય પણ છે. ભેદ ગણો તો વ્યવહાર છે, અંગભૂત હોવાથી નિશ્ચય પણ છે. એટલે વસ્તુનું સ્વરૂપ તો જેમ છે એમ છે, પણ એને કથનની અંદર તો શાસ્ત્રકારોએ ક્યાં શું વાત એમને કહેવી છે, કહેવા ધારે છે, શું સિદ્ધ કરવું છે, એના ઉપર ભિન્ન ભિન્ન પ્રકારના કથન આવ્યા છે. તો વસ્તુનું સ્વરૂપ જો બરાબર પહેલાં નિરપેક્ષપણે સમજાય તો બધી અપેક્ષાઓ બરાબર સમજાય.
કથન તો હોય અનેક પ્રકારે, પણ આપણે
એટલે પેલા તો નિરપેક્ષપણે વસ્તુ સમજી લેવી, પછી અપેક્ષા સમજવી, પછી વાંધો નહીં આવે. હા, એમ લઈ લો. જો પર્યાય સર્વથા આશ્રિત હોય તો બધા જીવોને શુદ્ધ પર્યાય હોય. સંસાર પર્યાય જ કોઈને ન હોય, કેમ કે એવો તો દ્રવ્યમાં કોઈ ગુણ જ નથી. સ્વતંત્રપણે પરિણમે છે. જો ગુણનો આશ્રય લઈએ તો હોય જ નહીં વિકાર રૂપે કોઈ પર્યાય. પણ અનંત પર્યાય અનંત કાળ સુધી નહીં, સંસાર નહીં, એ જ છે, એ જ પ્રકાર છે. એટલે એના છ કારકો જે ગુરુદેવ ભીન લે છે એ તો સ્વસંવેદનમાં પણ આવે છે. વેદક પણ જ્ઞાન છે ને વેદ્ય પણ, વેદાવાયોગ્ય પણ જ્ઞાન જ છે. વેદકમાં કર્તાપણું છે અને વેદ્યમાં કર્મપણું છે. કોઈ સાધનાંતર નહીં હોવાથી સાધન પણ પોતે જ છે, પોતાની પર્યાય જ છે, પોતાની પર્યાય જ પોતાને સાધી રહી છે. ને કોઈનો આધાર નથી. છે એક કારક સિદ્ધ થાય એટલે છે સિદ્ધ થાય. પરિણામી પરિણામની મુખ્યતાથી દ્રવ્યનો નિર્દેશ છે અને અપરિણામીમાં ધ્રુવની મુખ્યતાથી દ્રવ્યનો નિર્દેશ છે. પરિણામ શક્તિ છે, પરિણામ માનવ સ્વભાવ છે, પરિણામનશીલતા છે, એથી એને પરિણામી પણ કહી શકાય છે. અને એને એને પર્યાય રહિત પણ હોવાને લીધે અપરિણામી પણ કહી શકાય છે. નામ તો અનેક પડે છે ગુણ, એ જાતના ગુણ હોવાથી. ગુણવાચક નામો છે જુદા જુદા. એમાં શું છે કે જાણનાર ત્યાં આત્મા લેવો છે, આત્માને તું જાણ. અનાદિથી અજૈનો તો પોતાના મૂળ સ્વરૂપ થી છે, ગુણ નિધાન છે, અનંત ગુણ નું નિધાન છે. એનાથી પોતે અજૈનો છે, પોતાનું સામર્થ્ય કેટલું છે એની ખબર નથી પોતાને. ભલે કુટસ્થ છે પણ સામર્થ છે ને, કુટસ્થ છે એનું શું છે, એટલું ને એટલું સામર્થ્ય રહીએ છે, અક્ષય પાત્ર છે કે એમાં કાંઈ વધઘટ નથી થતી. પણ એ તો એની સામર્થ્ય વિશેષતા છે અથવા અને સામર્થ્યની અનંતતા છે. તો પોતાના સામર્થ્યને જાણે તો બધી દીનતા ચાલી જાય. અને જાણનારને જો દીનતા ચાલી જાય તો એ પોતે જાણનાર પર્યાયમાં એ શક્તિ આવી ગઈ. જાણતા જ એમાં શક્તિ આવી ગઈ, દીનતા ચાલી ગઈ.
જીવ શબ્દ કા પ્રયોગ કિયા જાતા હૈ, કહીં આત્મા શબ્દ કા પ્રયોગ કિયા જાતા હૈ. દોનોં મેં ક્યા અંતર હૈ? ઓર દોનોં અગર એક હી હૈ તો ફિર અલગ અલગ કરે તો ઉસકા પ્રયોગ ક્યોં કરે?
ऐसा तो दो शब्द नहीं है, बहुत से शब्दों से इसका प्रयोग किया जाता है. आपने तो दो ही बताया, लेकिन उसको द्रव्य भी कह सकते हैं, उसको परिणामी भी कह सकते हैं. तो वो गुणवाचक शब्द नाम है, वो द्रव्यति इति द्रव्यम पर्याय रूप. वो तो ठीक है, लेकिन नाम तो उसका है कि नहीं है? જીવ કા ભી દ્રવ્ય નામ હૈ કે નહીં હૈ? તો મતલબ ક્યા હૈ, કહેને કા અભિપ્રાય ક્યા હૈ કે જીતને ભી નામ હૈ વો કિસી એક ગુણ કા વાચક હૈ?
પર્યાયવાચી શબ્દ
નહીં, है तो द्रव्य का वाचक है, लेकिन उसमें ऐसा गुण है जैसे जीव,
ठीक है,
तो जीवत्व शक्ति है उसमें, इसलिए उसको जीव कहते हैं। उसमें जीवत्व शक्ति एक गुण है, इसलिए उसका नाम जीव भी है। और अनंत गुण का अभेद रूप आत्मपना है, जैसे हमारी आत्मीयता बहुत है, हमारे बीच में कोई भेद नहीं है, हम गिनती नहीं करते, इतनी आत्मीयता है। ऐसे अनंत गुण का एक रूप जो है वो अनंत गुण की आत्मीयता है, वो भी इसका एक स्वभाव है, तो उसका नाम आत्मा भी है। अच्छा, ऐसे भिन्न भिन्न गुण से भिन्न भिन्न नाम है एक ही पदार्थ का, अनेक गुण से गुणवाचक नाम बहुत है।
ठीक है,
जैसे नायक कहते हैं, जैसे हम नायक कहते हैं, जानने का स्वभाव है, इसलिए नायक नायक भी कहते हैं। हाँ, तो जीव कहते हैं तो वो भी जीवत्व गुण है। हाँ, गुण के हिसाब से
एक ही
शब्द, एक ही पदार्थ का अनेक नाम भिन्न भिन्न गुणों के कारण से है। किसी एक गुण की मुख्यता से इसका नाम बोला जाता है, ऐसी बात है।
मगर पर्यायवाची शब्द नहीं गलत है,
वो कोई जरूरी नहीं है कि पर्यायवाची है, पक पक गुण का तो पर्याय होती है ना। ये तो ठीक है। शब्द भेद छे, वस्तु भेद नथी। ફેર પણ છે ને સમાનમાં પણ લેવાય છે, બેયમાં લેવાય છે, કેમ કે દ્રવ્યાર્થિક ને 10 પ્રકારના છે અને દ્રવ્યનયની કોઈ એક એ 10માંનો એક ભેદ છે। જે દ્રવ્યનય છે એ 10 પ્રકારના આલાપ પદ્ધતિમાં દ્રવ્યાર્થિક નયના 10 ભેદ લીધા છે અને એમાં એક દ્રવ્યનય છે એ પણ આવી જાય છે, તો એક પણ છે અને ભિન્ન ભિન્ન પણ છે, એમ પણ છે। પ્રવચન સારમાં દ્રવ્ય નહીં લીધો છે ને, દ્રવ્ય નહીં અને પર્યાય નહીં, શરૂઆતમાં પ્રવચન સારના જે 47 નહીં છે એમાં દ્રવ્ય નહીં અને પર્યાય નહીં લીધો છે, તો વસ્તુની મુખ્યતાથી એને દ્રવ્ય નહીં કહીએ અને ભેદની મુખ્યતાથી એને પર્યાય નહીં કહીએ। શું પણ દ્રવ્યાર્થિક નહીંના અનેક ભેદ છે, તો જુદા જુદા પ્રકારે એ 10 ભેદ, જોકે 10 ભેદ મને તો યાદ નથી, મેં તો આલાપ પદ્ધતિ વાંચ્યું પણ નથી, પણ કેટલાક આપણે સમજી શકીએ કે જેમ પ્રમાણનું દ્રવ્ય છે એ પણ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે, અને ત્રિકાળી દ્રવ્ય છે એ પણ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે। શું એમ ભિન્ન ભિન્ન પ્રકારે દ્રવ્યાર્થિક
નહીં,
ના ના, એના 10 ભેદ છે શાસ્ત્ર, એટલે જુદી જુદી વિવક્ષાથી દ્રવ્યને જ કહે છે। એ આમ કહ્યું ને કે જે દ્રવ્યની પરિભાષા પ્રવચન સારમાં કરી છે એને ત્યાં દ્રવ્યને કીધો છે, અને એ દ્રવ્યાર્થી ના 10 ભેદમાંથી એક ભેદ છે એ। નયનો વિષય એવો છે કે પ્રયોજનના લક્ષણ જો સમજવામાં ન આવે તો ગૂંચવાડામાં મુમુક્ષુ જીવ આવી જાય ખરો, એટલે નય જ્ઞાનમાં જવું હોય તો તો પ્રયોજનનું જરા તીક્ષ્ણ દૃષ્ટિકોણ હાથમાં હોય તો જાવું, નહીંતર વગર પ્રયોજનની વાતમાં માથું મારવા જેવો વિષય નથી. કેમ કે મુમુક્ષુ જીવની સમજણ બહુ મર્યાદિત છે, ક્ષોભસમ મર્યાદિત છે, આયુષનો કાળ પણ બહુ મર્યાદિત છે, અને કામ ઘણું પ્રયોજનભૂત બાકી છે. આ ત્રણ પરિસ્થિતિ વચ્ચે જે કાંઈ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો એમાં પ્રયોજનભૂત પોતાને, પ્રયોજનભૂતમાં પણ પોતાને જેનું પ્રયોજન હોય એની જરા તીક્ષ્ણ નજર હોય તો નુકસાન થવાનો અવસર ઓછો છે, નહીતર નુકસાન થવાની પરિસ્થિતિ બહુ ભાગ છે. આ એક મહત્વનો વિષય છે તત્વજ્ઞાનના અભ્યાસી જીવો માટે. કેમ કે પ્રયોજનભૂત કેટલું અને મારે પ્રયોજનભૂત કેટલું આ બે પણ જુદું જુદું છાંટવું પડે છે. લગભગ એવું થાય છે કે અપ્રયોજનભૂત વિષયની ચર્ચાઓ વધારે પ્રમાણમાં ચાલે છે, એ વિષયમાં ગુરુદેવે ધ્યાન ખેંચ્યું છે કે જે જીવને અપ્રયોજનભૂત ઉપર લક્ષ રહીએ, વજન રહીએ, એની પ્રયોજનભૂત વિષયની દ્રષ્ટિ નથી રહેતી. એટલે પોતાના કામની વાત આવે તો એને ઉપરથી ચાલી જાય, લક્ષ ન જાય, ધ્યાન ન જાય, કેમ કે એની રુચિ અપ્રયોજનભૂતને જાણવામાં વધારે પ્રવર્તી રહી છે, માટે એવું એક નુકસાન થાય છે. આ એક થોડો તત્વજ્ઞાનના અભ્યાસમાં જેને એમ કે એક વાતની ગાંઠ મારવી જોઈએ કે આપણે અપ્રયોજનભૂતમાં મારે જઈને કાંઈ જેનું કામ ન હોય એ વાતને મારે અડવું નથી, એ વિષયમાં મારે ઊંડું ઉતરવું નથી, એ વિષય આવે તો મારે ઉપેક્ષા કરવી છે, ગૌણતા કરી નાખવી છે, એવી એક પદ્ધતિ હોવી જોઈએ. એ પદ્ધતિ ન હોય તો આ તત્વજ્ઞાનનો અભ્યાસ નુકસાનનું કારણ થઈ શકે છે.
મુમુક્ષુ જીવો તો બધા એક જ પ્રયોજન લઈને ચાલતા હોય છે, તો બધાના અલગ અલગ પ્રયોજનભૂત વિષય હોઈ શકે?
બધાની યોગ્યતા અલગ અલગ છે. બધા મુમુક્ષુ જીવ એક કુટીમાં એક કક્ષાએ એક જગ્યાએ નથી ઊભા. કોઈની હીન યોગ્યતા છે, કોઈની અધિક યોગ્યતા છે. એટલે વર્તમાન પ્રયોજન અને ધ્યેયરૂપ પ્રયોજન, ધ્યેયરૂપ પ્રયોજન બધાનું એક હોવું જોઈએ, પણ વર્તમાન પ્રયોજનમાં તો પોતાની યોગ્યતા અનુસાર એને વિવેક કરવો પડે કે આ કામ મારે કામ, આ વાત મારે કામની છે કે નહીં. કેમકે દરેકના પૂર્વ સંસ્કાર જુદા જુદા છે, તો કોઈએ બુદ્ધિપૂર્વક લાકડા વધારે નાખ્યા છે સમજણમાં ઊંધા, એને એટલું બધું કાઢવું, બુદ્ધિપૂર્વક કાઢવું એને પ્રયોજનભૂત છે. અને જેને બુદ્ધિપૂર્વક એવા વિપર્યાસ નથી સેવ્યો એવા જીવને એ કોઈ એનું કોઈ પ્રયોજન નથી, એને શા માટે સમયમાં એને વ્યતીત કરવો જોઈએ, એની અંદર બગાડવો જોઈએ. અથવા જે દૂર ઊભો છે એને વધારે ચાલવાનું છે, નજીક ઊભો છે ને એટલું ક્યાં ચાલવાનું છે, તો સીધી વાત છે. તો યોગ્યતામાં બધા ક્યાં એક જગ્યાએ ઊભા છે, એ રીતે બધાને ફરક પડે છે. એ રીતે વિચારવું જોઈએ મારા પ્રયોજનનો વિષય છે કે નહીં, એવી રીતે વિચારવું જોઈએ, એટલું વિચારતા આવડવું જોઈએ. અને
તત્વની ગમે એટલી ઊંચી વાત હોય પણ કદાચ એમ લાગે કે અત્યારે મારા માટે આ યોગ્ય નથી તો મૂકી દેવામાં જરાય ગભરાવું
નહીં, ના કારણે ઊંચી વાત હોય પણ મારા પ્રયોજનને અત્યારે કામની છે કે નહીં તો જોવું જ પડે ને.
પ્રયોજન અપ્રયોજનનો ભેદ કેવી રીતે પાડવો?
એવું છે કે લાભ નુકસાનનું પ્રયોજન છે. પ્રયોજન શું છે? આત્માને લાભ નુકસાનનું પ્રયોજન છે. લાભ નુકસાન તો શાંતિ અશાંતિમાં છે. અહીંયા એની ટર્મિનોલોજી શું છે? કઈ ટર્મમાં લાભ નુકસાન છે? અહીંયા તો બાહ્ય પદાર્થોનું લાભ નુકસાન તો છે નહીં. તો આ જીવને એ અશાંતિનું કારણ કે શાંતિના કારણમાં કેવી રીતે લાગવું પડે છે એટલું વિચારતા આવડવું જોઈએ. મારા જીવને શાંતિ અશાંતિ થવામાં આ વાત કામની છે કે નકામી છે આવડવું જોઈએ. રસ્તામાં હેલા જઈએ છીએ, અનેક માણસો મળે છે, ચાલતા મળે છે, આપણી દિશામાં જલનારાને સામેથી જનારા અનેક વાહનો હોય છે. આપણે પ્રયોજન નથી હોતું તો કોઈની સાથે આપણે કઈ મતલબ નથી. આપણે આપણા રસ્તે ચાલ્યા જઈએ છીએ. પ્રયોજન એટલું કે તરીને ચાલવું, કોઈની સાથે અથડામણ થાય એટલું, એથી વધારે કઈ પ્રયોજન નહીં. એમ હજાર વાતનો ટ્રાફિક આવશે સામે, એમાંથી છાંચવું કેટલું કે મારા કામની ચીજ કેટલી, મારા શાંતિ માટે ઉપયોગી વાત છે કે નહીં, એટલું વિચારતા શીખવું જ જોઈએ, આવડવું જ જોઈએ. એટલું એટલે એક બહુ સરસ ગુરુદેવે આ બાબતની અંદર મુમુક્ષુને સેફગાર્ડ કરી દીધો છે, સહી સલામત, કે જે જીવને પૂર્ણતાનું લક્ષ્ય હોય, પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય હોય અને એ રીતે જે ઉપડ્યો હોય એને પ્રયોજનની નો દ્રષ્ટિકોણ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈ જાય છે આપોઆપ, ઓટોમેટિકલી. નહીતર આનું કોઈ, આના કોઈ વર્ગ નથી ચાલતા, આના કોઈ ક્લાસીસ નથી ચાલતા. કેમ કે બધાની યોગ્યતા જુદી જુદી, કોને કેવી રીતે શું શીખડાવવું? માર્ગદર્શન જોવો તો બધાને જુદું જુદું આપવું પડે. કેટલું આપો તમે? સેંકડો હજારો ન્યાય છે, કેટલાનું આપો? કોને કેટલાનું આપો અને કેવી રીતે માપવી બધાની યોગ્યતા? બહુ કઠિન વિષય છે. એટલે એને એના માટે પણ એક રસ્તો અને એક ઉપાય અનુભવી મહાપુરુષોએ મૂકેલો છે. એ રીતે ઉપડે એને ઓટોમેટિક જ એ દ્રષ્ટિકોણ એવો સરસ હસ્તગત થાય છે કે એની પ્રયોજનના વિષયમાં એટલી સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિ કામ કરે છે કે આત્માને નુકસાન નથી થતું અને લાભ જ થાય છે. અને બીજી રીતે કરવા જાય તો એનો બીજો કોઈ ઉપાય નથી, રસ્તો નથી. એટલે આખી શરૂઆતથી માંડીને ઠેઠ મોક્ષ માર્ગે પહોંચાય ત્યાં સુધીની આખી લાઈન દોરી ચોકઆઉટ કરેલી છે, ફિક્સ કરેલી છે. જે મોક્ષ માર્ગ નિયત છે એમ મોક્ષ માર્ગનો એપ્રોચ પણ એટલો જ નિયત છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાને મોક્ષ માર્ગ ત્રણેય કાળે નિયત છે. તો મુમુક્ષુની પ્રારંભની ભૂમિકાથી માંડીને ત્યાં સુધી પહોંચવાનો પણ માર્ગ એટલો જ નિયત છે. આ એપ્રોચ રોડ છે ને, ઓલો નેશનલ હાઈવે છે એમ છે. એ વાત સમજી લેવી જોઈએ, એમાં શું શું છે, કેવી રીતે છે, પ્રારંભ કેવી રીતે છે. એક શરૂઆત બરાબર થાય છે તો આગળનું બધું ઓટોમેટિક ગોઠવાઈ જાય છે. ગોઠવવું પડતું નથી, શીખવું સમજવું પડતું નથી બહુ. મેં તો સમજણની માથાપોળી પણ ઘણી છે આમાં, અને કામનું શું ને નકામું શું તારવા જાય તો ખબર પડે નહીં પોતાને તો શું કરે. ઊંઘમાંથી પડે ચૂલમાં,
પર્યાય
પર્યાય પણ એ સર્વથા નાશ પામે છે. પર્યાય દ્રવમાં જાય છે પણ એ દ્રવ થઈ જાય છે, જેમ પાણીનો તરંગ પાણીમાં સમાય છે ત્યારે તરંગ નથી રહેતો અંદર. પણ એ અંશે બરાબર બેસે છે, જે અંશે દાખલો છે એ બરાબર બેસે છે. કે પાણીનો તરંગ પાણી રૂપ થઈ ગયો તો એ ત્યાં તરંગ નથી રહ્યો. એવી રીતે દ્રવની પર્યાય એક વસ્તુનું અંગ છે, માટે એક દ્રષ્ટિએ વસ્તુ દ્રષ્ટિએ તે વસ્તુ જ છે, અને એ જ્યારે વસ્તુમાં સમાઈ જાય છે ત્યારે એ વસ્તુરૂપ થઈ જાય છે, પર્યાય રૂપ નથી રહેતી. જે સમાઈ જાય છે એ પ્રમાણમાં વિષય છે, અને ધ્રુવ છે એ નિશ્ચય નહીં નો વિષય છે. સમય નથી જતી એમ નથી, પણ જે પર્યાય પર્યાય તરીકે વિલીન થઈ ગઈ તો એનો સર્વથા અભાવ નથી, સત્વનો સર્વથા અભાવ નથી, યોગ્યતાનો સર્વથા અભાવ નથી. એક સમયનું સત છે પણ એ સતનો એક સમય, તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ, અવસ્થા ભેદ છે બાકી છે સૌ સમય. એને ધોળની અંદર આ વિશે બહુ વધારે સાબિત લીધો છે વીરસેન સ્વામીએ, કે જે કેવળ જ્ઞાનીને એક જીવના ત્રણે કાળનું જ્ઞાન થાય છે, તો આ જીવ આટલા કાળ પછી આ પર્યાય પરિણમ છે એ ક્યાંથી જાણ્યું? ના, પ્રજ્ઞા પહેલા જાણે છે. અત્યારે કેવળ જ્ઞાની 10,000 વર્ષ પછી આ જીવને આ પર્યાય થશે એમ જાણે છે કે નહીં? નહીં, અત્યારે એમાંથી કોઈ યોગ્યતા નથી. એક જીવ અત્યારે દેવભાવમાં છે, હવે એમ કહે છે કે 10,000 વર્ષ પછી આ નારકીના ભાવમાં હશે, તો અત્યારે એની શું યોગ્યતા છે? યોગ્યતા નથી નારકીને લાયક. કેવળ જ્ઞાની અનંતકાળ પછી એને પર્યાયને જાણે છે ને, લ્યો ને, તો અત્યારે તો પર્યાયમાં શું યોગ્યતા છે? દ્રવ્યમાં યોગ્યતા છે. એવું પરિણમવાની દ્રવ્યમાં યોગ્યતા છે એનો અર્થ શું? કે દ્રવ્યમાં એ સત છે, એ યોગ્યતા છે એટલે સત છે, છે એટલે સત છે. તો એને એ જ્ઞાન છે, એ જ્ઞેયનું જ્ઞાન છે કે જ્ઞેય નથી ને જ્ઞાન છે? પર્યાય નથી પડેલી, યોગ્યતા પડેલી છે, એ દ્રવ્યની છે. પર્યાય નથી પડેલી, પર્યાયની યોગ્યતા પડેલી છે. અને એને રાજમલજીએ 110મા કળશમાં પર્યાય પરિણમન શક્તિ કહી છે. પર્યાય પરિણમવાની યોગ્યતા રૂપ શક્તિ કહી છે, એટલે એને યોગ્યતા નામ આપ્યું છે. ના, પર્યાય તો જે પ્રગટ ઉત્પાદ રૂપ હોય એને પર્યાય કહીએ, આ દ્રવ્ય રૂપે છે. એટલે નથી ઉત્પન્ન થઈ પર્યાય ત્યાં સુધી પણ દ્રવ્ય રૂપે છે, અને ઉત્પન્ન થઈને નાશ થયા પછી પણ દ્રવ્ય રૂપે છે. મહાવીર સ્વામીના જીવ અત્યારે સિદ્ધાલયમાં છે, પણ એ ત્રિશિલા રાણીના છેલ્લે પુત્ર હતા એમ ભૂત નિગમ નહીંથી કેમ કહેવાય છે? આપણે તો છે એમ કહીએ છીએ કે ત્રિશિલા રાણીના પુત્ર છે, ભૂત નિગમ નહીંથી. તો એ મહાવીર ભગવાનના જીવની યોગ્યતા છે માટે એમ કહેવાય છે. એટલે એને બે નામ અપાય છે ભાષાની દ્રષ્ટિએ. જે પર્યાય થઈ વિકારી કે અવિકારી એની સાથે કઈ મતલબ નથી, અને ગઈ દ્રવ્યરૂપ થઈ તો એને કાર્યરૂપ યોગ્યતા કહેવાય છે. અને જે પર્યાય થઈ નથી પણ થશે અને અત્યારે દ્રવ્યમાં દ્રવ્યરૂપે યોગ્યતા પડી છે એને કારણરૂપ યોગ્યતા કહી છે. એમ બેના નામ જુદા પડ્યા છે. કારણરૂપ યોગ્યતા છે એનું કાર્ય થવાનું બાકી છે, અને જે કાર્ય થઈ ગઈ છે થઈ ગયું છે અને વિલીન થઈ ગયું છે એને કાર્યરૂપ યોગ્યતા કહે છે. કારણરૂપ યોગ્યતા અને કાર્યરૂપ યોગ્યતા એવી દ્રવ્યની અંદર યોગ્યતા છે, અનંતી યોગ્યતાઓ છે એક પ્રત્યેક પર્યાયની. હા, જે કારણ જે કાર્ય થવાનું બાકી છે એનું જે કારણ પડ્યું છે એને કારણ કહે છે, એ તો જુદું જુદું જ છે. પેલા કારણરૂપ યોગ્યતા હતી, પછી અવસ્થારૂપ થઈ, ત્યારે પ્રગટ કાર્ય થયું, ત્યારે એ પર્યાય થઈ. ત્યારે યોગ્યતા ન રહી પણ ત્યારે તો એ પર્યાય થઈ. પર્યાય નાશ થઈ, કાર્યરૂપ યોગ્યતા થઈ ગઈ. નહીતર તો ભૂત ભવિષ્યનું કેવળ જ્ઞાનમાં જ્ઞાન જ ન થાય. જો એમ ન હોય તો
જ્ઞાન ગોષ્ઠીમાં તો એમ આવ્યું છે કે જે પર્યાય અત્યારે ઉત્પન્ન થાય છે એમાં જ એવી શક્તિ છે કે
તમે શું સમજ્યા હોય ને ત્યાં શું કહ્યું હોય એ તફાવત કેવી રીતે પકડી શકાય? સંસાર મેં ઇસલિયે તો હેરાન હોતા યા દુખી હોતા હૈ. અપલક્ષણ નહીં હોય તો દુખી કાસે હોય? અનંતકાલ સંસારમાં કેસે રૂડે અગર અપલક્ષણ નહીં હોતા તો? હા કે નહીં? બસ ઠીક બાત.
ખાસ
તો ભૂલ તો અજ્ઞાન ને મિથ્યાત ની છે. ખાસ ભૂલ તો એ છે પોતાથી જે જાણે છે. અનંત બાર સાત વ્યસન હોવે એસી શક્તિ પડી હૈ, એસા સત્વ પડા હૈ ઉસમે. ઇસલિયે
મિથ્યાત કા પાપ બડા બતાયા,
સબસે બડા સાત વ્યસન છે અનંત ગુણા. इतना बड़ा है अपना परमात्मा को नास्ती है उसमें. अपना जो परमात्मा स्वरूप है उसका निषेध है उसमें. तो परमात्मा का अनादर हुआ कि नहीं हुआ? ऐसे कोई भगवान की प्रतिमा को लात मारे तो भी सहन नहीं होवे, देख नहीं सके. देख सके क्या? अरे 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 ये क्या करता है? मिथ्यात्मा क्या होता है? ये भगवान को का बड़ा बहुत बड़ा अनादर है। हम मनुष्य है और कोई गधा कहे तो त्रियंश, गधा तो त्रियंश है लेकिन सहन नहीं हुए, और ये तो भगवान है, आत्मा तो भगवान आत्मा है
भगवान।
और फिर मिथ्यात्व अवस्था में तो जो भी कर्म जनित पर्याय है उसमें इतना रुचि रखता है, इतना रुचि रखता है कि उस पर्याय में बहुत राचता है, तो कितना नीच पद में हो, उच्च पद होने पर भी कितना नीच पद में स्वीकार कर दिया।
एक समय में अनंत भव का बंध करता है, क्या अवस्था में कैसे कहता
है? अनंत भव का बंध नहीं होता है, सत्व ऐसा पड़ा है, शक्ति पड़ी है, अनंत भव होने की शक्ति पड़ी।
अनंत जो बोलते हैं ना कि पिछा के फिर कसा है तो मन का भेद पड़ता भी नहीं,
अनंत भव तो एक ही एक एक ही भव का
कसा जो का भेद नहीं होता। अनंत अभिबंधित कसाय है उसमें मन और त्रिव का भेद बिल्कुल नहीं होता, और तीन कसाय को मन त्रिव का तीन प्रत्याख्यान अपत्या इनमें भेद पड़ता है, तो अनंत और भेद नहीं पड़ता, उसमें क्या है एक भव में अनंत भव का बंध पड़ता ऐसा।
उसमें तीव्र मंद का भेद गिनना नहीं चाहिए, होवे तो भी अपने लिए तो
हाँ,
ऐसी बात तारतम्य भेद तो हो सकता है लेकिन वो मंद और तीव्र का कोई भेद गिन के चलना नहीं चाहिए।
ये लाइन आए कि संकित भाव आपका अनुभव करना या बिन जप तप व्रता कष्ट के माही बढ़ना,
छठला में है
छठला भोजन दास जी से बनाई, भोजन दास जी में लिखा समकित सहज स्वभाव आपका अनुभव करना या बिन जप तप व्रता कष्ट के माही पड़ना।
बिल्कुल ठीक, पहले सबसे पहले समकित करना, जब तक मैं नहीं चढ़ जाना तो सही। गुरुदेव ने तो यही बात किया,
यही बात की।
गुरुदेव ने तो ये बात ठोक ठोक करके बहुत किया,
बहुत
किया। કારણ સુપર્યાય ધ્રુવનું વર્તમાન છે, અને આ તો ભિન્ન ભિન્ન પર્યાયની વાત છે।
ज्ञान गुणस्थान मुनि एकादश गुणस्थान चढ़ी